आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
श्री समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार उपर डॉक्टर हरिभाई ना प्रवचनों पैकी आजे श्लोक 10 उपर प्रवचन।
तो रत्नकरण श्रावक आचार श्लोक छे 10मो सत्यार्थ गुरुनु लक्षण। मूळ तो आपणे श्लोक जे 4 एनी अंदर सम्यक दर्शन लक्षण कह्युं तुं, त्यां कह्युं तुं के साचा देव साचा धर्म साचो धर्म अने साचा गुरुनी श्रद्धा तेनुं नाम सम्यक दर्शन छे। हवे एनी अंदर साचा देव ने साचा धर्म ने अपने बात पूरी करी। हवे आ सत्यार्थ गुरु नु लक्षण शू छे ए वात हवे आ 10मा श्लोक मा कहे छे। तो कहे छे के विषय आशा अवसातितो निरारंभो अपरिग्रह ज्ञान ध्यान तपोरत्नम तपस्वी स प्रसस्यते। ए गुरु कोने कहे छे आ बहु सरस व्याख्या एमने आपी छे। एक नानो एक श्लोक तो बहु नानो छे पण लगभग बधी वस्तु अंदर भरी दीधी छे। तो एनो अर्थ के जे पांच इंद्रियोना विषयनी इच्छानी पराधीनताथी रहित छे, आरंभ रहित छे, परिग्रह रहित छे अने ज्ञान ध्यान तथा तपरूपी रत्नोती सहित छे, ते तपस्वी साचा गुरु कहवाय छे। तो पहली शू के विषय आशा जेने विषय नी आशा रही नथी। हवे विषय नी आशा थी जे मुक्त थया छे विरक्त थया छे तो प्रथमा प्रथम वात आ लीधी કેમ કે આખું જગત છે એ ઇન્દ્રિયના વિષયોમાં રક્ત છે અને ઇન્દ્રિયના વિષયોને પ્રાપ્ત કરવાને માટે અને એ વિષયોની પ્રાપ્તિના સાધનો પ્રાપ્ત કરવાને માટે જ જગતના લગભગ બધા જીવોને સર્વજીવોની પ્રવૃત્તિ હોય છે। ત્યારે જ્ઞાનીની પ્રવૃત્તિ એનાથી વિરુદ્ધ છે। પેલા આખા જગતમાં અજ્ઞાની આખા જગતમાં ફેલાયેલો રહે છે, આખું જગત પોતાનું કરવા માંગે છે। કોઈ વસ્તુ એવી નથી કે જેમાં અજ્ઞાનીને પરદ્રવ્ય એવું નથી કે જેમાં અજ્ઞાનીને રાગ ન હોય। જગતના સમગ્ર પદાર્થોમાં એને રાગ છે। મિથ્યાત્વનું લક્ષણ એ છે કે મિથ્યાત્વ સહિત જીવો એની ઈચ્છા કેટલી અનંત ઈચ્છા, એક ઈચ્છામાં અનંત ઈચ્છા સમાયેલી છે। જ્યાં એક ઈચ્છા છે ત્યાં અનંત ઈચ્છાઓ છે। કોઈ કહેવાય મારે તો એક જ કે ભાઈ બધું ઘરડા માણસો કોઈ વખતે વાત કરે કે ભાઈ બધું છૂટે જ પણ આ મારો દીકરાનો દીકરો છે ને એ એવો રૂપાળો ને હારો છે કે એના ઉપરથી મને પ્રીતિ ખસતી નથી। પણ ઈચ્છા છે ઈચ્છા ક્યારે થાય કે જયારે ઉણપ હોય ત્યારે, કઈક ઉણપ હોય પોતાનામાં ત્યારે ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે કે ઈચ્છા હંમેશા પરદ્રવ્યની હોય, અને પરદ્રવ્યની જયારે ઈચ્છા હોય ત્યારે એ ઈચ્છાઓ, એક ઈચ્છા અત્યારે લાગે એક ઈચ્છા છે, પણ ના, એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી થાય, બીજી થાય એટલે ત્રીજી પૂરી થાય. પેલા એમ લાગે કે ભાઈ આપણે એમ કે હવે એક ઘર લઈ લઈએ તો બસ, ત્યાં ઘર લીધું, ત્યાં કે મોટર લઈ લઈ તો બસ, ત્યાં મોટર લીધી તો કે આ ફર્નિચર લઈ લઈ તો બરાબર, તો કે ફર્નિચર લીધું તો કે હજી કઈ આ બરાબર ઠીક નથી, બીજું ફર્નિચર હવે કઈ માઇક્રોવેવ બીજું બધું આવી જાય તો ઠીક. એમ એક પછી એક પછી એક પછી એક પછી એક ઈચ્છાઓ, પછી એમ થતા થતા એ તો બધી સામગ્રી પૂરી થઈ તો પછી કે હવે કે સોનાના દાગીના છે, પણ જો હીરાના દાગીના આવી જાય તો ઠીક. એટલે એક પછી એક પછી એક પછી એક પછી એક પછી ઈચ્છાઓ એને ચાલે જ જાય, ચાલે જ જાય, ઈચ્છાનો અંત જ આવે નહીં. કેમ કે અંત કેમ નથી આવતો? કેમ કે ઈચ્છા પોતે ખરેખર ઈચ્છાનું રૂપ કોઈ નથી, માયાનું કોઈ રૂપ જ નથી. જેનું કોઈ રૂપ ન હોય એનો પાર ના આવે. રૂપનો કોઈ, જેનું રૂપ જ નથી એનો શું પાર આવે? એટલે મિથ્યાત્વ છે એને ભગવાને અજ્ઞાન કહ્યું છે. હવે અજ્ઞાન કોઈ ચીજ નથી, અજ્ઞાન કોઈ વસ્તુ નથી, અજ્ઞાન તો માન્યતા છે. તો જે વસ્તુ નથી એનો અંત કેવી રીતે આવે? આવે તે એટલે કે ઈચ્છા થઈ, ત્યાં ઈચ્છાનો અંત હોય નહીં. એક ઈચ્છામાં પછી કોઈ કેમ કે મને આ ઘાસ ખાવાની ઈચ્છા નથી, તો કોઈ હમણાં તને ઘાસ થવાની ઈચ્છા નથી વાત બરાબર છે, પણ તારી ગતિ જયારે 3 ઇંચ માં જશે તું ઘાસ જ ખાઈશ. એટલે જગતની કોઈ પણ વસ્તુની એને ઈચ્છા નથી એવું તે, એટલે મહાપુરુષે વાત બહુ કરી છે. પરમાણુ માત્ર રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નથી આત્માને, આત્માને જાણતું જ નથી. પરમાણુ માત્ર રાગાદીનો સદભાવ એટલે એક નાનામાં નાની પરપદાર્થની ઈચ્છા, તો પરપદાર્થની ઈચ્છાનું મૂળ તો મિથ્યા દર્શન છે. તો ઈચ્છા છે તો મિથ્યા દર્શન છે ને છે જ, તો મિથ્યા દર્શન જે ને છે એને એક પછી એક પછી એક પછી બધી ઈચ્છાઓ એકમાંથી બીજી, બીજીમાં ત્રીજી ઉત્પન્ન થવાની થવાની થવાની. કેમ કે સંતોષ થાય નહીં ને, આત્મા જો હાથમાં આવે તો એને સંતોષ થાય. કેમ કે પૂર્ણ છે, અને એક વખત હાથમાં આવ્યો પછી ત્યાંથી દ્રષ્ટિ હટે નહીં, અને આત્માનું સુખ કદી ઝાંખું પડે નહીં, ઓછું થાય નહીં, અભાવ થાય નહીં. તો એવું સુખ જયારે હાથમાં આવે ત્યારે ઈચ્છાનો અભાવ થાય, એની પહેલા કોઈ દિવસ ઈચ્છાનો અભાવ થાય જ નહીં. ગમે એટલો એક વાત બને કે ઈચ્છાની ઓછા આપણે કરી શકીએ, ઈચ્છા ઓછી કરી શકીએ, પણ ઈચ્છાનો નાશ ન થાય. ઈચ્છાનો નાશ આત્મજ્ઞાન વિના થાય જ નહીં. એટલે કે પ્રથમમાં જગત પ્રત્યેની જે કંઈ આપણને ઈચ્છાઓ છે પરપદાર્થની, એ ઈચ્છાઓની ઓછાશ થઈ શકે. આપણે જેમ જેમ વિચાર કરીએ, એટલે ખાવા છે એટલે ખાવા, અમુક પદાર્થો લેવા, આ કરવા, એ બધા આપણે જે નિયમો આપણે કરીએ, જે બધા નિયમો આપણે કરતા જઈએ કે ભાઈ આ કંદમૂળ ન ખાવું, આ ન ખાવું, હવે આટલા જ કપડાં રાખવા ઘરમાં, આટલું જ પરિગ્રહ રાખવું, આમ કરવું, એ બધી કરવાથી શું થાય છે કે ઈચ્છાઓની ઓછાશ થાય, ઈચ્છાનો નાશ ન થાય. કે આ જે ત્યાગ છે પરલક્ષી ત્યાગ છે. પરલક્ષી ત્યાગ એટલે પારકા સામે જોઈને કે આ મને ઇષ્ટ નથી, આ સારા નથી, આ મને આની સાથે ઈચ્છા કરીશ તો મને પાપ થશે, અને જો પાપ થશે તો મારે 3 ઇંચ ગતિ આદિ ગતિમાં જવું પડશે. તો આવી એની પાછળ શું કહ્યું કે આ મને અનિષ્ટ પદાર્થ છે એમ માનીને ત્યાગ કર્યો, પણ એને જે ઈષ્ટની પ્રાપ્તિ નથી કરી ત્યાં સુધી આ ત્યાગ સાચો નથી. ત્યાગ સાચો ક્યારે કહેવાય? ग्रहण विना कोई साचो त्याग होतो नथी। जे आत्मा नुं ग्रहण थाय तो ज परद्रव्य नो साचो त्याग थाय, नहीं तो परद्रव्य नो साचो त्याग भले दिगंबर मुनि थईने जंगल में जतो रहे, पण आत्मज्ञान विना एनो त्याग जुठ्ठो छे। एटले कुणभद्राचार्य एक श्लोक में कहू छे कि जे द्रव्यलिंग छे એટલે કે જે મહાવ્રત છે એ જો સમ્યક દર્શન રહિત છે તો પથ્થરના ભાર સ્વરૂપ છે, અને જો સમ્યક દર્શન સહિત છે તો તે મણિ સ્વરૂપ છે, ચિંતામણિ રૂપ છે। કુણભદ્રાચાર્ય એક શ્લોક આ કહ્યો છે આત્માનુશાસનની અંદર। આત્માનુશાસન નામનો એમને ગ્રંથ એક રચના કરી છે, એમાં એક આ શ્લોક છે કે જે વ્રત છે કે જો સમ્યક દર્શન સહિત હોય તો એ મણિ સ્વરૂપ છે, એટલે કે ચિંતામણી સ્વરૂપ છે। એ ચિત્ત સુખની એટલે મોક્ષ સુખની પ્રાપ્તિ કરાવે એવા છે, પણ જો સમ્યક દર્શન રહિત વ્રત છે તો તે પથ્થરની નાવ તુલ્ય છે, પથ્થર તુલ્ય છે, કે જો ખ્યાલ નહીં રાખે તેને ડૂબાડશે। માની લઈએ કે અમે આ બધા પંચમહાવ્રત પડ્યા, હવે મારે કઈ વાંધા જવું રહ્યું નથી, તો એ પથ્થર તુલ્ય કયા છે। તો અહીંયા આ મહાપુરુષોના લક્ષણમાં પેલું લક્ષણ શું બતાવ્યું કે ઇન્દ્રિયોના વિષયની ઈચ્છાનો અભાવ, રહિતતા, અભાવ। ક્યારે અભાવ થાય? ઈચ્છાનો અભાવ ક્યારે થાય? કે જ્યારે આત્મદર્શન પામીને આત્માનું સુખ પામે ત્યારે। માણસો છે ને બધા નકલી દાગીના પહેરે, હોય દાગીના જોઈએ તો પહેરવા જોઈએ, બિચારા ગરીબ માણસો હોય તેની પાસે પૈસા ન હોય તો પછી પેલા ગિલીટવાળા દાગીના લઈ આવે, પણ ગિલીટવાળા દાગીના ક્યાં સુધી? કે જયારે હાચા દાગીના આવે તો ગિલીટવાળા મૂકી દે, સાચા દાગીના હાથમાં આવે અને પૈસા કમાય, અને પછી સાચા દાગીના આવે પછી ગિરીટવાળા એ ન કરે। તો એમ અહીંયા પણ જયારે સાચા આત્મસુખની પ્રાપ્તિ થાય, એ વખતે જગતના સર્વ પદાર્થોની ઈચ્છા, પણ છેવટે બધી ઈચ્છાઓ સુખ માટે છે કે બીજા કમી માટે નથી? કે મને એમાંથી આ હશે તો હું સુખી થઈશ, પણ હવે સુખ મળી ગયું, હવે મળી ગયા પછી આની ઈચ્છા હું કરા કરે? કરે જ નહીં, જે જોતું તો એને મળી ગયું। ઈચ્છા ઉપર પદાર્થને જો શા માટે કરે છે કે આ હોય તો હું સુખી થાઉ, આ હોય તો હું સુખી થાઉ, આ હોય તો સુખી થાઉ, આ હોય તો હું સુખી થાઉ, પણ જે એને આ વાત હાથમાં આવે ત્યાં સુખ હાથમાં આવી ગયું, જો સુખ હાથમાં આવ્યું તો ઈચ્છા એને હોય રહે જ નહીં। નાનીને કોઈ કહે કે હવે તમે આ મારું રાજ ચલાવો, મારે નિવૃત્ત થવું છે, તો કે મારે તારું રાજ જોતું નથી, એ ઉપાધિ મારે કરવી નથી, મારે તો મારા આત્મામાં આત્માનું રાજ પ્રાપ્ત થયું છે, તે આત્માના રાજમાં મારે તો સ્થિર થવું છે હવે, એટલે કે મારે તો હવે પૂર્ણ વિતરાગતા પ્રગટ કરવી છે, એવી જ્ઞાનીની ઈચ્છા હોય। અને અજ્ઞાનીને જેમ પર પદાર્થો વધારે થાય તેમ એની તૃષ્ણા વધતી જાય, જયારે દિનતા ત્યારે પટલાય માગે, પટલાય હોતી પછી આગળ આગળ એમ કરતા 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 નૃપતાય માગે, નૃપતિ થાય ત્યાં ચક્રવર્તીપણું માગે ને, એટલે એની કોઈ તૃષ્ણાનો, કારણ કે એને સાચું સુખ, એને સુખને માટે ફાંફા મારે છે જીવ। ખરેખર તો શું છે કે જીવ પોતે દુઃખી હોવાથી સુખને માટે ફાંફા મારે છે, ઈચ્છા કરે આ મળે તો સુખી થાઉં, 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 એમની કલ્પના કર્યા જ કરે છે, પણ એને કોઈ પણ પદાર્થથી સુખ પ્રાપ્ત થતું નથી। એ કલ્પના છે ને એની કે મને ભાઈ પૈસા હોય તો સુખી, $10,00,000 હોય તો બસ આપણે પછી એમાં વાત થતી હતી, કિશોર વાત કરતો હતો કે અમારે એક ટેકનિશિયન છે, તેની લોટરીની ટિકિટ લીધી, તો કે જો લોટરી લાગે ને તો કે હું તો ફક્ત સ્પેરીમાં ફોન જ કરીશ કે હું આવવાનો નથી, હું આવીશ પણ નહીં અહીંયા, અને પછી આવીશ ત્યારે તમને બધાને હું પાર્ટી માટે લઈ જઈશ. એક વખત તમને બધાને પાર્ટી માટે લેવા માટે બસ પહેરીને તો હું ફોન જ કરીશ. હવે ખરેખર જો એને લાગી જાય તો પણ સુખી થાય નહીં, બીજી ઈચ્છા થાય. કેમ કે જેની પાસે $10,00,000 છે એને પૂછી આવો કે ભાઈ તારે કઈ પ્રોબ્લેમ કઈ દુઃખ બુઃખ છે કે નથી. કઈકની કલ્પના કરી રાખી, એટલે એ કલ્પના કલ્પનામાં એ પ્રાપ્ત કરવાની ઈચ્છા કર્યા ઠેર સુધી કર્યા જ કરવાની. એટલે કોઈ પણ પદાર્થમાં જ્ઞાનીઓને સુખ નથી એવું એમને પોતાના સુખથી નિર્ણય કર્યો છે, આત્મસુખ પ્રાપ્ત કરી નિર્ણય કર્યો છે. એમ મધર કોકે કીધું કે આત્મામાં સુખ છે એમ નહીં, શાસ્ત્રોમાં કહ્યું આત્મામાં સુખ છે. પણ એવું સુખ પ્રાપ્ત જયારે જીવ કરે ત્યારે જગતની ઈચ્છાનો એને. એટલે કૃપાળુ એક ઠેકાણે કહે છે કે જ્ઞાની ઈચ્છા રહિત છે, જ્ઞાનીને કોઈ ઈચ્છા નથી. કે જ્ઞાનીને કોઈને ઉપદેશ આપવાની કે ઉપદેશ આપવાની ઈચ્છા નહીં, દ્રષ્ટા છે એમ કહ્યું છે. ખાવા પીવાની વસ્તુ આ તે બધું કે પેટ જ્ઞાનીનું પેટ છે તે લોકો માટે છે એમ એક ઠેકાણે કહ્યું છે. એટલે એમ કે લોકોનું કલ્યાણ જો જ્ઞાનીને પેટ હોય તો લોકોના સંપર્કમાં આવે અને એને કંઈક ઉપદેશ આપે, પણ ત્યાં એમાં પણ એમને રાગ નથી. એમાં પણ એમને કઈ રાગ નથી. લોકો સમજશે તો ઠીક, ન સમજે તો ઠીક, કાંઈ નહીં. આ ભાવ આવી ગયો કહી દીધો, પછી કાંઈ નહીં. પછી જે જેની યોગ્યતા એમ સમજશે. એટલે જ્ઞાની એના એવી જે ઈચ્છા એમને થાય છે ઉપદેશ આપવાની, આદિ કોઈ ઈચ્છા ખાવાની ઈચ્છા થાય આ થાય, એના પણ એ દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એમાં પણ એ ઉપેક જ્ઞાતના દ્રષ્ટા એટલે એની અંદર પણ ઉદાસીન છે, એના પરિણામ ઉદાસ છે, જુએ છે માત્ર એને. એમાં એને પ્રીતિ રાગ નથી, પ્રીતિ નથી. તો એને કોઈ કંઈમાં ક્યાંય પ્રીતિ નથી. એક આત્મા છે એક જ્ઞાનીને ક્યાંય પ્રીતિ નથી. તો એ વાત બતાવી. એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાની પરાધીનતાથી રહિત છે અને આરંભથી રહિત છે. એટલે કે અહીંયા તો જે ગુરુ છે એ પંચ મહાવ્રતધારી હોવાથી એને કોઈ પણ પ્રકારનો આરંભ સમારંભ છે નહીં. આરંભ કોને કહેવાય? કે ભાઈ ખેતીની, વેપારની, કમાવાની આદિ આદિ, પછી ચૂલો હળગાવવાથી આદિને, એ બધી ક્રિયાઓમાં જેમાં જીવની હિંસા થાય એ બધા આરંભના કારણે કહેવામાં આવ્યા છે, બધા આરંભ. એટલે જે મુનિ છે એ તો પંચ મહાવ્રતધારી છે, એટલે એ કોઈ દિવસ પોતાને માટે ચૂલો હળગાવે નહીં. આપણા મુનિઓ હોય જૈનના, એ કોઈ દિવસ જંગલમાં હોય તો ધૂણી ધખાવે નહીં, ધૂણી ધખાવે નહીં. અન્ય દર્શનની અંદર મહાત્માઓ અગ્નિ રાખે છે, જંગલમાં રહે તો અગ્નિ રાખે. કેમ કે આરંભ થઈ ગયો, કેમ કે એમાં જીવની હિંસા. એમ તો છ કાયના વ્રત લીધું છે, છ કાયાની હિંસા ન કરી એવું અહિંસા મહાવ્રત લીધું છે, અહિંસા મહાવ્રત લીધું છે. એટલે પોતાને માટે કોઈ પણ ક્રિયા, આરંભની કોઈ પણ ક્રિયા જેમાં પાપ થાય એવી, એકંદ્રિયથી માંડીને બધા જીવોને, એકંદ્રિયનું પાપ નથી કરવાનું. તે પછી પચેન્દ્રિયની વાત ક્યાં? પ્રશ્ન એકંદ્રિય બેન ત્રસની નો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલે આરંભ રહિત છે. પરિગ્રહ રહિત છે. મુનિ આપણે હોય એ કઈ ઘરબારી હોય નહીં, બીજામાં તો અમે આ ગુરુ ઘરબારી હોય, ગુરુ ઘરબારી હોય, અને સ્વામિનારાયણમાં તો ગુરુ ઘરબારી હોય, ચેલા હોય, બ્રહ્મચારી હોય, બધા જે સાધુ હોય બ્રહ્મચારી હોય, એમને ન હોય, પણ એના ગુરુ જે છે એ ઘરવાળા હોય, ઘરબારી. એ લોકોની ગુરુ પરંપરા છે કે આનો દીકરો પછી આનો દીકરો પછી આનો દીકરો ગાદીએ બેસે, એવી એક પરંપરા એમને ચાલુ કરી છે. તો આપણે ત્યાં તો શું કહ્યું છે કે પરિગ્રહ હોય જ નહીં. એને ઘર હોય તો પરિગ્રહ હોય, પછી ઘર થયું તો ઘરનો પરિગ્રહ બધા. એટલે 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતર પરિગ્રહ જૈન મુનિઓને હોતા નથી. 10 પ્રકારના પરિગ્રહ કયા? તો 10 પ્રકારના કયા પરિગ્રહ? તો અહીં પાછળ એક શ્લોક આપ્યો છે કે કે ક્ષેત્ર વાસ્તુ, વાસ્તુ એટલે ઘર, ક્ષેત્ર એટલે જમીન, ધન ધાન્ય, પછી સોનું હિરણ્ય, રૂપુ દાસ દાસી, એ પ્રમાણે દસ પ્રકાર છે. એ દસ પ્રકારની અંદર દસમાંથી એકી પ્રકારનો પરિગ્રહ જ્ઞાની હોતો નથી. ક્ષેત્ર વાસ્તુ ધન ધાન્ય દ્વિપદ ચતુષ્પદ એટલે કે નોકર ચાકર અને ઢોર ઢાંકર. ઢોર હોય ને આપણે તે પેલા ઘણા બધે બધે ઘેરે ઘેરે શ્રાવકો ને ત્યાં ગોકુળ હતા જ, શ્રાવકો ને ત્યાં ગાયો ભેંસો બધું હતું જ. પછી કુપ્ય અને ભાંડ આ બધા વાસણ કુસણ આ તે એ દસ પ્રકારના પરિગ્રહ એને હોતા નથી. પછી ખાટલો વગેરે આસન વાહન કુપ્ય એટલે વસ્ત્રો રેશમના હોય કે સાદા વસ્ત્રો અને તાંબા કાંસા આદિના વાસણો ચંદન મજીઠ કાંસા તાંબા આદિના બધા વાસણો એને કુપ્ય કહેવામાં આવે છે. ધનની અંદર સુવર્ણ રૂપુ હીરા માણેક મોતી બધું આવી જાય છે. તો આ દસ માંથી કોઈ પરિગ્રહ હોતો નથી. દિગ્ના દિગંબર મુનિ હવે એને કપડાનો પરિગ્રહ નથી અને પછી આ બધી વસ્તુનો પરિગ્રહનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને અંતરંગ એમને ચૌદ પ્રકાર ના પરિગ્રહ નથી હોતા એટલે કે મિથ્યાત્વ એમને હોય નહી અને બાર પ્રકારના કષાયો એમને હોય નહી એટલે ચાર પ્રકારના અંતઅનુબંધીના કષાય એમને હોય નહી, અપ્રત્યાખાનવર્ણ કષાય ને હોય ને પ્રત્યાખાનવર્ણ એટલે બાર પ્રકારના એમ. હું તો ખરેખર તો 14 એટલા માટે લીધા છે કે ચાર કસાય અને નવ નો કસાય, નવ ને ચાર 13 અને એક મિથ્યાત્વ એમ લીધા છે. પણ આજે કસાયની અંદર પાછા ત્રણ કસાય અંતર્ભૂત થયેલા છે. ચાર કસાય કયા? કે ભાઈ ચાર કસાય, નવ ન કસાય અને એક મિથ્યાત્વ, આ 14 નો અભાવ હોય છે એમને. આ અંતરંગ પરિગ્રહ છે. એ અંતરંગ પરિગ્રહનો પણ જ્ઞાનીને મુનિને મુનિની વાત છે અહીંયા. તો એમને કસાયની અંદર ત્રણ પ્રકારના કસાયનો અભાવ છે, એકમાત્ર સંજનન કસાય જ બાકી રહ્યો છે. સંજનન કસાય એટલે અતિ અલ્પ કસાય, એવો કે પાણીમાં લીટી દોરીએ કેટલો વખત રહીએ એવો એવું એમને કસાયો છે. પણ મિથ્યાત્વ તો ગયેલું હોવું જ જોઈએ. તો જો મિથ્યાત્વ નથી ગયું ત્યાં સુધી બધા કસાયો જેમ છે તેમ ઉભા છે. એકે કસાય ગયો, મિથ્યાદ્રષ્ટિનો એકે કસાય ગયો જ નથી. મિથ્યાદ્રષ્ટિને કસાય મંદ પડે પણ અંતાનુબંધી મંદ પડે જો આ માર્ગમાં ચાલે તો. એ મંદ પડતા 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 પછી સમ્યક દર્શન થાય ત્યારે અંતાનુબંધી કસાઈ જાય અને ત્યાર પછી જેમ જેમ અંતરંગ શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ તેમ બીજા કસાયો જાય. એટલે ચોથે ગુણસ્થાને કે અંતાનુબંધી કસાઈ જાય, પાંચમે ગુણસ્થાને કે અપ્રત્યાખાન વર્ણ કસાઈ જાય અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે છઠ્ઠે ગુણસ્થાને કે પ્રત્યાખાન કસાઈ જાય. તો આ પ્રમાણે અહીંયા કસાઈ જાય. પણ અહીં કસાઈ જાય એનો અર્થ બીજો શું? કસાય એટલે મેલ કલુષિત ભાવ, એ જતા અહીંયા શુદ્ધિની વૃદ્ધિ થાય. જેમ જેમ આત્માની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ કસાયો ઓછા થતા જાય છે. અહીંયા કસાયો ઓછા થાય ને અહીંયા આત્માની વૃદ્ધિ એમ નથી, એ તો શાસ્ત્રમાં એ પ્રમાણે ટૂંકમાં બતાવવા માટે નિમિત્તથી કથન કરવામાં આવે. પણ જેમ જેમ આત્મામાં શુદ્ધિ વધતી જાય તેમ તેમ કસાયો ઘટતા જાય. કસાયો ઘટતા જાય ને આત્માની શુદ્ધિ વધતા એમ નથી. જેમ જેમ અજવાળું થાય તેમ તેમ અંધારું જાય. અંધારું ઓછું થતું જાય ને અજવાળું થાય એમ નથી. અજવાળું વધતું જાય તેમ તેમ અંધારું ઘટતું જાય. એમ જેમ જેમ અંતરંગ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એટલે કે આત્મદર્શન થાય એવા જીવને પોતે કોણ છે એવો એને ખ્યાલ અનુભવ દ્વારા આવી જાય. અને અનુભવ દ્વારા એને જયારે ખ્યાલ આવે ત્યાર પછી સમગ્ર જે આત્માનું સ્વરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જોયું હતું એ હું સવિકલ્પ અવસ્થામાં ન રહી, પણ એને એ પોતાનું મૂળ સ્વરૂપ કેવું હતું એની સ્મૃતિ એને કાયમ માટે રહે, અને કસાયનો અભાવ થવાથી એને અંતરંગથી શુદ્ધ પરણતી હોવાથી શાંતિનો સતત અનુભવ વર્તે. પણ પૂર્ણ રૂપ જે છે એ તો જયારે ફરી નિરૂકલ્પમાં જાય ત્યારે પૂર્ણ, એ પંચમ ચોથે ગુણસ્થાને કે ફરી નિરૂકલ્પમાં કેટલા વખત ક્યારે જશે ને કેટલા વખત જશે જ્ઞાની એનો કોઈ માપ આપવું નથી. કોઈ મહિનામાં 10 વખતે જાય, કોઈ 2 મહિને 1 વખત જાય, ને કોઈ 6 મહિને 12 મહિને 1 વખત જાય, એનું માટે કોઈ માપ નથી. પાંચમા ગુણસ્થાનક સ્થિત જે શ્રાવક છે એ પોતાના અંતરમાં સ્થિર થવાને માટે 3 વખત સામાયિક કરે, કોઈ 2 વખત કરે સવાર ને સાંજ, કોઈ 3 વખત કરે. સામાન્ય રીતે પ્રતિમાધારી જે હોય છે જ્ઞાની આત્મજ્ઞાની અને વ્રતધારી તે 3 વખત સામાયિક કરે, એ 3 વખત સામાયની અંદર પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે. એટલે પાંચમ ગુણસ્થાનક વાળા એકાદ દિવસે 2 દિવસે 1 દિવસે 1 દિવસે 2 વખત પણ એને આત્માનો સ્પર્શ થાય. સ્પર્શ થાય એટલે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ યથાર્થ પોતે ફરી ત્યાં જુએ, એટલે એની મહાનતાનો તેનો નિશો બહુ રહે. શું એક વખત એવી વાત જોઈ હોય તો એ વાત ભૂલાય નહીં, એમાં એમાં એનું મન રહે. નિર્કલ્પનો નિર્કલ્પનો એટલો બધો મહિમા છે, નિર્કલ્પ અનુભવ થાય છે એનો એટલો બધો મહિમા છે. એ કોના જેવું છે, ગયો વખતે વાત કરેલી કે ભાઈ તમે કોઈ બહુ સુંદર સ્થળ હોય, અગર તો એવી કોઈ સુંદર વસ્તુ હોય કે જે પડદા પાછળ હોય, મોટું મ્યુઝિયમ ને બહુ સરસ વસ્તુ હોય, તો એનો પડદો ખુલે તમે જુઓ એમ, અને પછી પાછો પડદો બંધ થઈ જાય. પણ પડદો બંધ થઈ ગયો પણ તમારી સ્મૃતિમાંથી વસ્તુ જાય નહીં. એટલે અન્ય જે દર્શનો છે એમાં વલ્લભાચાર્યનો જે સંપ્રદાય છે એ સંપ્રદાયની અંદર ભગવાનના દર્શન દરેક વખતે ન થાય, 2 કલાકે થોડી વખત થાય, એટલે એને તિતિક્ષા કહે છે. કેમ કે એને એમ કે પેલાના અંદરની અંદર ભગવાનના દર્શન કરવાની એટલી તમન્ના હોવી જોઈએ. એટલે ક્યારે દર્શન થાય, ક્યારે દર્શન થાય, ક્યારે દર્શન થાય. ખરેખર તો આત્મદર્શન ફરી ફરીને માટેનો જે જ્ઞાનીનો પ્રયત્ન છે એવો પ્રયત્ન છે. ફરી પોતાની સ્મૃતિ છે, પોતાને એનો અનુભવ ચાલુ છે, અને ફરી એ વાત જોવાનો, એ વાત ફરી જોવાનો પ્રયત્ન કરે છે. જેમ કોઈ વખતે બીજું દ્રષ્ટાંત આપે છે કે કાચબો હતો, કાચબો તે મોટું તળાવમાં રહેતો હતો, તો તળાવની અંદર એની લીલ જામી ગયેલી, શેવાળ, આપણે શેવાળ કહીએ છીએ ને, શેવાળ ઉપર જામી ગયેલો. તો એક ઠેકાણે શેવાળમાં જરાક જગા રહી ગઈ, એકાએક એનું મોઢું બરાબર એ ઠેકાણે આવ્યું, તેને આમ ઊંચું જોયું તો ચંદ્ર દેખાણો, એને કોઈ દિવસ એને ચંદ્ર જોયેલો નહીં, ઉપર ચંદ્ર જોયો, પૂર્ણ ચંદ્ર, તે વખતે પૂનમ હશે, પૂર્ણ ચંદ્ર જોયો. તો એને થયું કે ઓહો, આ તો અદભુત વાત છે, લાવો મારા બધા બીજા કાચબી આદિ બીજા છે એને બોલાવી લાવું આવું અદભુત દર્શન કરવા માટે. જ્યાં બોલાવ્યો ગયો તો પાછું પુરાઈ ગયો, પાછું આવ્યો તો કઈ મળે કરે નહી. તો એ અદભુત દર્શન છે, એ અદભુત દર્શન પ્રત્યે જ્ઞાની ફરી ફરી એમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. અને મુનિને તો એ નિર્કલ્પતા અનેક વાર દિવસમાં આવે, શરૂઆતમાં અનેક વાર આવે, પછી તો હજારો વાર આવે જાય, એટલે એટલી બધી એમને આત્માનો આનંદ હોય છે. પછી એને કપડા કરવા, આ કરવા, તે કરવાની કોઈ મગજની અંદર વાત આવતી નથી. ખરી વાત તો આમ છે, મુનિ પણ ત્યારે કે એને ખાવાની પીવાની આની કોઈ વાત નહીં આવતી નથી, અને પોતાના આ આનંદમાં વિક્ષેપ ન પડે એટલે ઘરબાર છોડીને જતા રહીએ જંગલની અંદર, એકાંતમાં રહેવા માંગે છે. અગર તો એ એકાંતની અંદર મુનિઓના સંસર્ગમાં એટલે સમ્યક દ્રષ્ટિઓના જ્ઞાનીઓના સંસર્ગમાં રહેવા માંગે છે, મુમુક્ષુઓના સંસર્ગમાં રહેવા માંગે, બહુ તો બસ એ સિવાય કાંઈ નહીં. તો જ્ઞાનીઓ તો મુનિઓ હોય, એ મુનિઓ તો જયારે દેશના આપતા હોય ત્યારે આપણે ખબર ન પડે, પોતાના અંતરની અંદર એમ દર્શન જતા રહે, આપણે ખ્યાલ ના આવે. તો વારંવાર વારંવાર આત્મામાં સ્થિર થાય છે મુનિ, એવા મુનિ હજારો વાર આવે જાય કરે. કેમ કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો સમય જે છે એ અંતર્મુહૂર્ત છે. અંતર્મુહૂર્તમાં જો પાછું એમને આત્મજ્ઞાન પ્રાપ્ત, આત્માનો નિરુકલ્પ અનુભવ પ્રાપ્ત ન થાય તો એ પંચમ ગુણસ્થાને કે આવી જાય, એવો નિયમ છે. તો એટલે મુનિ હોય એને નિંદ્રા હોય નહીં, મુનિને અંતર્મુહૂર્તથી વધારે નિંદ્રા હોય નહીં. અંતર્મુહૂર્તના પાછા ત્રણ ભેદ છે, જગનની મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એવા. તો આમને બહુ સાતમું છઠ્ઠા ગુણસ્થાને કે ઘણી સ્થિરતા થઈ ગઈ, એવા મુનિઓને તો પોણી સેકન્ડની ઊંઘ હોય છે, સેકન્ડની ઊંઘ હોય એ, એટલે આખી રાત એ તો જાગતા બેઠા હોય, ચાર વાગે ત્રણ ચાર વાગે એટલે જરાક આડું પડખું કરે, એ પડખે છતાં ના સુવે પાછા. એમ કે જો છતાં સુવે તો વધારે ભૂમિ ઉપર આસન થાય તો વળી કદાચ કોકની જીવની હિંસા થાય આ થાય રાત્રે. તો એટલે માટે એક પડખા ઉપર એ સુવે અને જરા આંખ બંધ રાખે અને ક્યારેક એક ચોખ્ખું જરાક લખાય, એટલી મુનિને નિંદ્રા હોય. ચાર 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 પાંચ પાંચ કલાક ઊંઘતા હોય એ મુનિ દશામાં નથી, મુનિ દશામાં નથી. એ વાત અહીંયા કરે છે કે જ્ઞાન ધ્યાન અને તપરૂપી રત્નોથી સહિત છે. એ જ્ઞાન અને ધ્યાનમાં જ હોય, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવામાં અને સ્વરૂપનું જ્ઞાન પોતાને જે છે અને ધ્યાન દ્વારા ફરી ફરી તેમાં સ્થિરતાનો જ પુરુષાર્થ કરે છે. ધ્યાનનો અર્થ શું? એકાગ્રતા, બાકીના બધા વિષયોની એકાગ્ર ચિત્ત નિરોધો ધ્યાનમ, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, આવું ધ્યાનનું લક્ષણ કહ્યું છે ઉમાસ્વાતી મહારાજે તત્વા સૂત્રમાં. કે બાકીની બધી ચિંતા છોડી અને એક જ વિષયની અંદર એના ઉપયોગને સ્થિર રાખવું તેને ધ્યાન કહેવામાં આવે છે. તો જ્ઞાની હંમેશા જ્ઞાન અને ધ્યાનમાં જ હોય છે, એટલે કે કાં તો ધ્યાનમાં હોય અને કાં તો શાસ્ત્ર આદિ જે જ્ઞાનના સાધનો છે તેમાં રત. આ બે વાત જ્ઞાનીને હોય છે, કાં તો સશાસ્ત્રનો પરિચય હોય કાં તો પોતે ધ્યાનમાં હોય. તો ધ્યાન શા માટે? કે ફરી નિર્વિકલ્પ ઉપયોગમાં જવા માટે વારંવાર પોતે ધ્યાનનો પ્રયત્ન કરે. એમ પ્રયત્ન કરતા કરતા પાછા ડૂબકી મારી જાય, અંદર નિર્વિકલ્પમાં પાછા ડૂબકી મારી જાય. કેમ કે હવે એને બીજું કઈ ગમતું નથી, આટલો મહાન વૈભવ જોવાઈ ગયો આત્માનો. આત્માનો બહુ મહાવૈભવ છે, એ આત્માનો વૈભવ છે. પછી જગતના કોઈ પદાર્થ ઉપર એને ઈચ્છા થતી નથી, કોઈ પદાર્થની એટલી મહાનતા જોઈ અમને કે જગતના બધા પદાર્થોને તરણા તુલ્ય લાગે છે, તુચ્છ લાગે છે. એટલે કૃપાળુ તો એક ઠેકાણે કહ્યું છે કે આ જગત સોનાનું થઈ જાય તો અમને તૃણવત છે, અમને તો તૃણવત છે. તો કેમ તૃણવટ લાગ્યું? પણ આખા જગતથી વધારે મહાન વસ્તુ એમને જોઈએ એટલે, એની પ્રાપ્તિ કરી એટલે હવે અમને જગતનું કઈ વસ્તુ જોઈતી જ નથી. એવું મહત મહત સુખની પ્રાપ્તિ છે. હવે આ તો બધો અનુભવનો વિષય છે, એ જેને અનુભવ થાય એની આ બાબતને આની મહત્તાનો ખ્યાલ આવે. એની પહેલા તો આનો કોઈ ખ્યાલ આવતો નથી કે આનંદ કાળમાં જે જીવે કોઈ વખત પણ આ વસ્તુ પ્રાપ્ત કરી નથી. તો જ્ઞાનીની શાંતિનું માપ કાઢવાની અજ્ઞાની પાસે કોઈ તાકાત નથી. અજ્ઞાની જ્ઞાની નહીં શાંતિને જાણી શકે નહીં, એની પાસે કલ્પના છે, અનુભવ ક્યાં છે? એ માત્ર અનુભવ દ્વારા જાણી શકાય. સાકરની ગમે તે વાત કરે પણ સાકરની મીઠાશની વાત કરવાથી સાકરની મીઠાશનો સ્વાદ ના આવે, પણ તો મોઢામાં કટકી નાખે ત્યારે એના સ્વાદની ખબર પડે. એમ અહીંયા પણ વાત ગમે એ કરે, શાસ્ત્રી હોય મોટા શાસ્ત્રજ્ઞ હોય વાત કરે પણ એને વાતથી સ્વાદ ના આવે, ખાય તો સ્વાદ. ભોજનની ગમે એવી વાત કરે બહુ સારો, આમ કે આ વસ્તુ બહુ સારી, બહુ સારી, ઘણી સારી, ઘણી સારી અનુભવ વિના કેવી રીતે ખ્યાલ આવ્યો ઘણી સારી મીઠાસની વાત કરે કે કેરી મીઠી હોય, ચીકુ મીઠું હોય, બધું હોય, પણ કેરીનો સ્વાદ તો કેરી ખાય એને ખ્યાલ આવે, અમૃતનો સ્વાદ તો અમૃત પીએ એને ખ્યાલ આવે, બીજાને એ અમૃતનો ખ્યાલ ના આવે. એ જ્ઞાનીની જે શાંતિ છે, પરમ ઉદાસ જે એની દશા છે, એ દશામાં જે જાય એને જ ખ્યાલ આવે છે. થોડીક દશામાં જાય તો એને ખ્યાલ આવે, આત્મદર્શનની નજીક જાય એને પણ ખ્યાલ આવી જાય છે દશાનો. જેમ જેમ નજીક જાય એમની સુગંધ આવે છે. તો કોઈ વખતે જયારે કસાયની ઘણી મંદતા હોય અને આનો જેનો પુરસાદ થવો ચાલુ હોય એને એની ઝલક આવી જાય છે, એને ખ્યાલ આવે, બીજા કોઈને આ શાંતિનો ખ્યાલ આવે નહીં. અને એ ખ્યાલ આવે પછી એની ઈચ્છા વારંવાર એ શાંતિની પ્રાપ્તિની હોય, બાકી કોઈ પ્રત્યેની ઈચ્છા થાય નહીં. તેવી રહુદેવ હોય થોડી થોડી કરે છે, પણ એનો મુખ્ય આખો પુરુષાર્થ એ તરફનો વધે છે. કેમ વધે છે? કે એને આ એક એવી ચીજની પ્રાપ્તિ કરી છે માટે વધે છે. દ્રષ્ટાંત શાસ્ત્ર ઘણા આવે છે કે કઠિયારો હોય તો રોજ લાકડા લાવતો હોય, પછી ચંદનના લાકડામાં જાય તો ચંદનના લાકડા લાવે, પછી ચાર ગયા થતી તો એક ભેરા લાકડા સાદા માથે, કે આપણે તો આ રોજ ના છે અને રોજ લાવીએ છીએ તેમાં આપણું પેટ ભરાય, બીજો કઈક વધારે હતો તેને ચંદન ના લે, ત્રીજો હતો તે વળી એને સોના ચાંદીની ખાણ આવી હતી એમાંથી ધૂળ ભરી એને, અને બીજા એ હીરા માણેક. હવે જે હીરા માણેક જેમ લાવ્યો એને તો શું થયું, આખી જિંદગીની દરિદ્રતા જતી રહી. એમ આ આત્મરૂપ હીરા માણેકની જેને પ્રાપ્તિ છે એને અનંતકાળની દરિદ્રતા અનંત જતી રહે છે અને અંતકાળ માટે સુખની એને પ્રાપ્તિ થાય છે. તો આવી ઝલક આવે એને પછી એ તરફ પુરુષાર્થ થઈ જાય છે. તો અહીં વાત કરી છે કે જ્ઞાન ધ્યાન અને તપ રૂપી રત્નોથી સહિત છે. કોણ? આવા અમારા ગુરુ છે. આ ગુરુ બીજા ને ગુરુ કોઈને કયા? જૈન દર્શન હવે આ ગુરુ મળે નહીં, જૈન દર્શન સાચું સાંભળવા મળે નહીં, પ્રાપ્તિની વાત તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વર્તમાનમાં તો બાહ્ય ક્રિયાઓમાં ધર્મ મનાઈ ગયો છે, ધમાધમ. વિસુવિજીજી 125 ગાથા અને 350 ગાથાનું સ્તવન રહ્યું છે, એમાં ખૂબ જાડા છે. આ બધી બાહ્ય ક્રિયાકાંડોને ખૂબ જાડા છે, કોઈ ગાતું નથી સ્તવન. 125 ગાથા વાંચેલું ધમાધમ થી, કે અત્યારે ધર્મ ચાલો છે, ધર્મ નથી, ધમાધમ ધમાધમ બહારની બધી બહારની જ ક્રિયાઓમાં ધમાધમ શું થાય? કાળહીન છે, જીવોનું આરાધકપણું નહીં, જ્ઞાનીનું વિરહ, મુનિનું અત્યંત વિરહ, તીર્થંકર તો છે નહીં ભૂમિમાં, પંચમ કાળ ક્યાંય સાચું સાંભળવા મળતું. પુણ્યશાળી જીવ હોય મળી જાય સાંભળવા, સાંભળવું બહુ મુશ્કેલ છે. અને બાહ્યમાં ચડાવી દે, બીજા તો બાહ્ય મહાવ્રતમાં પંચમહાવ્રતમાં ના ને અણુવ્રતમાં આમાં તેમાં બાહ્ય ઠીક, પણ એ બાહ્ય ક્રિયાઓ શાસ્ત્રમાં નથી કહેલી એમ નથી, પણ એ બાહ્ય ક્રિયાઓ જે છે એ બધી તો આત્મદર્શન કરવાને માટે યોગ્યતા પાત્રતા લાવવા માટેની છે ક્રિયાઓ. હવે એ ક્રિયાઓમાં જ ધર્મ માની લીધો બસ, અને હવે તો ચોમાસું પૂરું થાય એટલે તપ ગજના સાધવું હોય તો હવે મોટી એક ક્રિયા ઉપર છે. કયું કયા? ઉપધાન. ઉપધાન ની ઉપર પડે કે અમે છીએ, ઉપધાન અમારા વખતમાં ન થાય એ ઠીક ન ગણાય. બાહ્ય ક્રિયાઓ બાહ્ય ક્રિયાઓ કરવાથી પુણ્યનો બંધ થાય. તો પુણ્યનો બંધ કરવાનો કોઈ નિષેધ કર્યો નથી, પણ એનાથી ધર્મ ન થાય, પણ એમાં ધર્મ બનાવે છે એ ખોટું છે. કોઈ ક્રિયાનો કઈ નિષેધ નથી, શુભ ક્રિયાનો કોઈ દિવસ નિષેધ જ્ઞાનીઓ કરે નહીં. શુભની ક્રિયા નિષેધ કરે, શુભમાં જીવ જશે, શુદ્ધ એને પ્રાપ્તિ થઈ નથી, શુદ્ધાત્મ તત્વની પ્રાપ્તિ નથી થઈ, એટલે કઈ પોતાના આત્મામાં જઈને શુદ્ધ ક્રિયા તો એને છે નહીં. અને જો શુભનો નિષેધ કરે તો અશુભમાં જશે તો જ્ઞાનીનું એવું વચન હોય નહીં. પણ જ્યાં એ પુણ્યથી ધર્મ મનાયો છે અને પુણ્યથી અમને ધર્મ થશે એવો જેને તીવ્ર મિથ્યા આગ્રહ છે એના નિષેધ માટે પુણ્યનો નિષેધ કરવામાં આવ્યો છે. આધ્યાત્મમાં તો પુણ્ય અને પાપ બંને બંધનું કારણ હોવાથી એનો નિષેધ, કેમ કે આશ્રવ તત્વ છે અને આશ્રવનો તો નિષેધ કર્તવ્ય છે. એટલે એ અપેક્ષા એ પુણ્ય પાપ બંનેનો નિષેધ કરવામાં આપ્યો છે. યોગેન્દ્ર દેવે એક ઠેકાણે એ વાત કરી છે કે ભાઈ પાપ પાપ તો આખી દુનિયા કહે છે, પણ પુણ્યને જે પાપ કહે છે તો વિરલા જગતમાં છે. પુણ્યને પાપ કહે એવા તો વિરલા જગતમાં છે. એટલે કે પુણ્ય તત્વ પણ બંધનું કારણ હોવાથી પાપ રૂપ જ છે. પાપે બંધનું કારણ છે, પુણ્ય પણ બંધનું કારણ છે. પણ એ તો વિરલા જીવ જાણે છે, કેમ કે એમાંથી છૂટવું છે. પુણ્યને પાપથી પર થાય એટલે કે આશ્રવ તત્વથી પર થાય ત્યારે સંવર તત્વ આવે, એટલે કે વિતરાગ ભાવ. શુભ ને અશુભ બંને રાગની ક્રિયા, એની મંદ રાગની ક્રિયા છે. અશુભ તીવ્ર રાગની ક્રિયા છે. એ બંને રાગની ક્રિયા અને દ્વેષની ક્રિયાઓથી પર થાય, ત્યાંથી ધર્મની શરૂઆત થાય, તેને સંવર ભગવાને કહ્યો છે. બાકી તો આશ્રવ કહ્યો છે. ચોખ્ખે ચોખ્ખી વાત મહાપુરુષોએ તો તત્વસૂત્ર માન્ય છે. દિગંબર શ્વેતાંબર બંને પણ કોઈ અડવા તૈયાર નથી, અને અડે તો ઉપર ઉપરથી અને ખોટા અર્થો. યોગ શાસ્ત્ર ચોખ્ખું સૂત્ર છે અને યોગના પ્રકાર 15 છે. મન વચન કાયાના યોગો તે આશ્રવ છે અને ત્રણેયના પ્રકાર કુલ મળીને 15 છે. 4 મનના, 4 વચનના અને 7 કાયાના. આનો નિરોધ થાય એને ભગવાને સંવર કહ્યો છે. તો મન વચન કાયાની શુભ ક્રિયાથી અમને સંવર થાય એવું માની અને અત્યારે બેસી ગયા છે. તો કેદી સંવર થાય? શ્રદ્ધા જ ભૂલ, મૂળમાં જ ભૂલ, કદી પાર આવે નહીં. સાંભળવા તૈયાર નહીં. તો અહીં તો એ તપની વાત કરી છે. જ્ઞાનીનું તપ જુદું છે. તપનો 12 પ્રકારનું તપ કયું, પણ એ 12 પ્રકાર 6 આભ્યંતર તપ ને 6 બાહ્ય તપ. પણ એ 12 બાહ્ય છે. ખરું તો અંતર તપે છે ચૈતન્ય પ્રતપન ઇતિ તપ. જ્યાં ચૈતન્યનો પ્રતપ એટલે ચૈતન્યમાં જ્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય એને ભગવાને તપ કહ્યું છે. આ તપ જે છે એટલે જ કે સિદ્ધને અનંત તપ છે. ત્યાં ક્યાં તપ કરવા બેઠા બાહ્ય? તો અંતર શુદ્ધિ જેટલી છે એટલું તપ છે. શુદ્ધિની જેટલી વૃદ્ધિ થાય એટલું તપ. તો આ બધા 12 પ્રકારના તપો છે એ જ્ઞાનીઓને અંતરની શુદ્ધિની વૃદ્ધિની અંદર નિમિત્ત હોવાથી એમને પણ તપ સંજ્ઞા આપી છે. આ બાહ્ય પ્રકારના 12-6 બાહ્ય તપ ને 6 અભ્યંતર તપ એ નિમિત્ત છે અંતરની શુદ્ધિમાં. કોને? જ્ઞાનીને. અજ્ઞાનીને અંતરંગ શુદ્ધિ છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિને કોઈ પણ અંતરંગની શુદ્ધિ છે જ નહીં. તો એ અંતરંગની શુદ્ધિની વૃદ્ધિ એ તપ છે અને આ સહાયક હોવાથી એને પણ તપ કહેવામાં આવ્યા છે. તો અહીં એ વાત કરી છે કે જ્ઞાન ધ્યાન અને તપ રૂપ રત્નોથી સહિત છે. તો આપણે સદગુરુનું લક્ષણ વાંચીએ. સદગુરુ કેવા હોય? જૈનના સદગુરુ શ્રીમદજી બહુ સરસ વાત કરી છે. કાયાની વિસ્તારી માયા સ્વરૂપે સમાયા. એવા ક્યાં સમાયા? સ્વરૂપે સમાયા. એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. એમને તો બહુ વાતો કરી છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રભુ અપૂર્વ વાણી પરમ સદગુરુ લક્ષણ યોગ્ય. અને એ જ વાત એમને અપૂર્વ અવસરમાં વાત એ જ કરી છે. નગ્ન ભાવ મુંડ ભાવ સહસ્નાંત અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેસરોમ નખે અંગે શ્રંગાર નહી. દ્રવ્ય ભાવ મય નિર્ગ્રંથ સિદ્ધ. દ્રવ્ય ને ભાવ બે થી નિર્ગ્રંથ સિદ્ધ જો. આવી એવી વ્યાખ્યાઓ મહાપુરુષો તો બહુ કરી છે. પણ વર્તમાનની અંદર લગભગ બહુ અલ્પ જીવોને આ વાતની ખબર છે. અભ્યાસ છે. બાકી તો ભગવાને 365 દિવસ જ 12 વર્ષની અંદર એમ કે કેટલું તપ કર્યું. તો આપણે તપ કરું પણ ભગવાને ધ્યાન કર્યું એ વાત ભૂલી ગયા, જ્ઞાન ને ધ્યાન બે વાત ભૂલાઈ ગઈ, બાહ્ય તપ ઉભું રહી. તો એ વાત અહીં કરી છે, જોને કેટલી સરસ વાત કરી છે. તો આપણા ગુરુ જૈન દર્શનમાં તો આવા ગુરુ કયા છે, આવા ગુરુને જેને શ્રદ્ધા છે તેને કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યક દર્શન કર્યું. શું કહ્યું? એ જ કહ્યું, સ્વતંદ સ્વચ્છંદ મત આગ્રહ તે વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને ભાંખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. તો જેને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, યથાશ્રદ્ધા છે, કારણ સાચું હોવાથી એનું ભવિષ્યમાં કાર્ય થશે એમ માનીને એને સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન થશે એમ માનીને સમ્યક દર્શન કર્યું. તો આવા જેને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, શ્રદ્ધા એટલે એમાં જેને શ્રદ્ધા કહેવાય ક્યારે કે એની કોઈ પણ પ્રકારનો સંશયાદિ રહિત મિથ્યા અભિનવેશ રહિત એને શ્રદ્ધા હોય, કોઈ પણ પ્રકારના આગ્રહ વિના સત્ય શ્રદ્ધા એને દેવગુરુ શાસ્ત્ર ઉપર હોય તો એટલે શ્રીમદ એક પત્રમાં લખ્યું છે કે નવતત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે નહીં,
પણ આત્માની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે.
બન્યું એવું કે મોક્ષમાળા રચાતી હતી ત્યારે એના 67મા પાઠ પર શાહી ઢોળાઈ ગઈ. એ પાઠ ફરી લખવો પડ્યો, પણ એ જગ્યાએ અધ્યાત્મયોગી કવિ રાયચંદભાઈ તરીકે પ્રસિદ્ધ એવા શ્રીમદજીએ એક અપૂર્વ તત્વ વિચારનું હરિગીત છંદમાં રચેલું
पश्चात दुख ते सुख नहीं
सुखधाम अनंत सुख